કઈ ન કરવું તો કૃપાળુદેવ ના જ વાક્યો આપણે પકડીએ. શું કે કૃપાળુદેવે કીધું છે, બા સાધન બાર અનંત કયો તડપી કચો હાથો જુ, એટલે કઈ કરવાનું નથી આપણે, બરોબર ને? પણ પછી હાથમાં પડે એવું કરવાનું કઈ કીધું છે કે નહીં? સમસ્ત પરમાર્થ માર્ગ ની સંધિ શું કીધી છે એ પકડાય. તો એક પદ ની અંદર નું એક વાક્ય લઈએ કે યમ નિયમ સંયમ આપ કયો વહ સાધન બાર અનંત કયો તદપી કચો હાથ હજુનો. પણ જો આ ભગવાને કીધું કે શ્રીમદ રાજચંદ્રે કીધું કે નહીં, એલા શ્રીમદ રાજચંદ્ર ના તો સમસ્ત પરમાર્થ માર્ગ ની સંધિ છે એ પકડવી છે કે આ એક વાક્ય જ પકડવું છે? શ્રીમદ રાજચંદ્ર કે છે અધમા અધમ અધિકો પતિ સકળ જગતમાં હોય. પણ શ્રીમદ રાજચંદ્ર એમ કે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ. બોલો હવે શું કેવું છે? તું અધમાધમ છો અને છતાં સિદ્ધ જેવો છો કે નહીં? કોઈ એક વાક્ય જ્ઞાનીઓએ આવા પરમાર્થ માર્ગની સંધિ સાથેના આશયથી કીધા હોય, જીવને ટૂંકા વાક્ય સાથે એનું અનુસંધાન જો ન પકડાય, વિતરાગ ધર્મનું, વિતરાગ માર્ગનું, સનાતન માર્ગનું, અવિરોધ મોક્ષ માર્ગનું જો અનુસંધાન ન પકડાય તો આવા વાક્યો એ જીવનની અંદર ઝેર સમાન થઈ જાય છે. પોતા માટે તો થાય, બાકી માટે પણ થાય. કારણ આવા અધૂરા, અધકચરા, આશયને સમજ્યા વિનાના, પરમાર્થ માર્ગની સંધિ વિનાના, અનુસંધાન વિનાના વાક્યો કહેવાય, બોલાય અને સમજાય એ માર્ગની વિરાધના સિવાય શું છે? એટલે જ્ઞાનીઓએ કહ્યું છે ઉત્સૂત્ર પ્રરૂપણા. ઉત્સૂત્ર પ્રરૂપણા, પોતે જ પોતાનો કરતા છે એમાં કોઈ પ્રશ્ન નથી, શંકા નથી. આત્માનું એકત્વ ભાવની ભાવનામાં લઈએ તો આ વાત બહુ સ્વયં સિદ્ધ છે. પરંતુ જીવને પોતાના ઉપાદાનની યોગ્યતા માટે નિમિત્તના અવલંબન વિના તે ઉપાદાન પૂર્ણતાને પામતું નથી. જો એ પામતું હોત તો અનાદિનું પરિભ્રમણ શું કામ કરે છે? સંધિ વિનાના શબ્દો, અનુસંધાન વિનાના અર્થ જીવને રખડાવી મારે છે. માર્ગનું સંપૂર્ણ દર્શન સમગ્રતામાં કરવું જોઈએ. જ્ઞાનીનો બોધ ક્યારેય એક દેશીય એકાંતથી પકડવો ન જોઈએ. બોધ સંક્ષિપ્ત હોય છે કારણ કે જ્ઞાનીઓના ઉપયોગની ધારામાં સ્થિત હોવાને કારણે એ બધું જ બધું સમયે કહી શકાય નહીં અને કહેતા પણ હોતા નથી. આવી કહેવાની ક્ષમતા તો માત્ર એક તીર્થંકર પાસે છે કે જે સ્વયં આત્મા રૂપે થઈને જેણે આત્મા ગાયો છે. જે તીર્થંકર દેવે, કૃપાળુદેવે 436માં કહ્યું છે ને, જે શ્રી તીર્થંકર દેવે આત્મ સ્વરૂપે થઈને તે આત્માને જે રીતે વર્ણવી શકાય તે રીતે વર્ણવ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને નમસ્કાર કરે છે. એવા તીર્થંકર ભગવાન આત્મારૂપ બનીને આત્મા ગાયો અને જે પ્રકારે કહી શકાય તે પ્રકારે કહ્યો, એવો પણ કહ્યો. તો કૃપાળુદેવે કહ્યું જે પદ શ્રી સર્વજ્ઞે દેઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાને જો તે હસ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એક કૃપાળુદેવ કહે છે 436માં કીધું આ તીર્થંકર દેવને નમસ્કાર, એને ભગવાન 718માં કહે છે કે એ તીર્થંકર સર્વજ્ઞ પરમાત્મા પણ જે એના જ્ઞાનમાં જે પૂર્ણ પદ એને દીઠું એ પૂર્ણ સ્વરૂપે એ કહી શક્યા નહીં. કારણ કે અવક્તવ્ય તે તો અવક્તવ્ય જ રહે છે, માત્ર વક્તવ્ય છે તે જ પૂર્ણ એવા તીર્થંકર જ્ઞાનીથી કહી શકાય છે, જેની વાણી 35 અતિશયથી યુક્ત છે એવી બાકી જગતના જીવોની તો કોઈ તાકાત નથી કે તે વતને વક્તવ્યને પણ પૂરેપૂરું કહી શકે. અવક્તવ્યને તો કોઈ વાત જ નથી, પણ વક્તવ્યને કહી શકવા માટે તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અન્ય વાણીની તો તાકાત નથી. અરે તીર્થંકરની વાણી 35 અતિશયથી યુક્ત ત્રણ ગતિના જીવો જેની હાજરી હોય અને બધાય પોતપોતાની રીતે પોતાની કક્ષામાં સમજે એવી ધ્વનિરૂપ તીર્થંકરની વાણી તે પણ ત્યાં અધૂરી પડે છે. તો આવા જ્ઞાનીના બોલ છે, જ્ઞાનીના બોલ સમસ્ત પરમાર્થ માર્ગની સંધિથી છે. જ્ઞાનીના બોલ પરમાર્થ માર્ગની સાથે વિરોધ પામે નહીં, કોઈ કાળે નહીં. એટલે આપણે એનું અર્થઘટન વિરોધમાં લઈ જવું જોઈએ. તો દોષ કોનો છે, જ્ઞાનીનો છે કે સંભાળનારનો ને સમજનારનો ને બોલનારનો છે? દોષ આપણો છે. આપણે જ્ઞાનીનું વાણીનું માધ્યમ બની શકતા નથી એના ભાવનું. એણે તો ટૂંકા સદુપદેશાત્મક શબ્દો કયા છે, પણ એવા શબ્દો પકડીને આવી રીતે પરમાર્થની પ્રરૂપણા જે કરતા હોય એ જ્ઞાનીના આશયને નેવે મૂકીને વાત કરે એ જ્ઞાનીની શું કરે? મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ને મો તે પામરે પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. જ્ઞાનીનો દ્રોહ કરવા સિવાય બીજું કઈ નથી. જ્ઞાનીની વાણી તો વિરક્ત થવા માટેની હોય તો મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ને મો. કેવી વાત છે! આનંદગંજીએ પણ પોકાર કરીને કહ્યું ને, ગચ્છને મતના ભેદની હાડતા તત્વની વાત કરતા ન લાજે. ગચ્છ મત સંઘ સંગાળા સંપ્રદાય ઉપસંપ્રદાય મારા તારા આમાંથી નવરા નથી થતા ઝઘડામાંથી દિવસ ને રાત, અને તત્વની વાત કરતા શરમ નથી આવતી. આનંદગંજીએ આ પોકાર 600 વર્ષ પહેલા કર્યો જૈન સમાજને, કે તત્વની વાત કરતા ને લાજે, લાજતા નથી શરમાતા નથી. ભગવાન મહાવીરના અનેકાંતને ઓળખી શકાતો નથી. એ ભગવાન મહાવીરને સંઘ સંઘના સંપ્રદાયની અંદર સંઘાડાની અંદર મતની અંદર વિભાજિત કરવાના છે. અખંડ અને અવિરોધ એકરૂપ માર્ગ સનાતન જૈન માર્ગની પ્રરૂપણા કરનાર આવી અનંત પરંપરાઓ તીર્થંકરોની થઈ છે. એમાંના એક તો મહાવીર કંઈ તોડું, એ પરંપરાને તોડવા આવ્યા હતા. તો શ્રીમદ રાજચંદ્ર પણ એટલા માટે આવ્યા હતા કે તમે બધા એક ક્યાંથી થઈ ગયા? જ્ઞાનીની વાણીમાં નયમાં મધ્યસ્થતા હોય છે, ઉદાસીનતા હોય છે. એમના જે બોલ હોય, એમના જે વાક્ય હોય, એમણે ક્યાંય ભક્તિની વાત કરી હોય, એમણે ક્યાંય જ્ઞાનની વાત કરી હોય. તો ભક્તિની વાત કરી ત્યારે શું જ્ઞાનનો નિષેધ કર્યો છે? કૃપાળુ દેવે કીધું છે ભક્તિ કરવી બસ. એટલે કૃપાળુ દેવે જ્ઞાનનો નિષેધ કર્યો એમ તું કહેવા માંગસ? કૃપાળુ દેવના નામે શું હાલી નીકળો છો? કોઈ વાત આ રીતે કરી ન શકાય. આ જ જ્ઞાનીનો દ્રોહ છે. અખંડ અવિરોધ અવિચ્છિન્ન એવા સનાતન જૈન માર્ગની પ્રરૂપણા. એટલે જ અગાસ આશ્રમ ઉપર પૂજ્ય લઘુરાજ સ્વામીએ પાટિયું મુકાવી દીધું, લઘુરાજ આશ્રમ કાઢી નાખો, સનાતન જૈન માર્ગ આશ્રમ નાખ, સનાતન જૈન માર્ગ. મારા પ્રભુએ તો આ માર્ગ કીધો છે, તમે ક્યાં પકડી બેઠા પાછા? સનાતન જૈન માર્ગ, જ્ઞાનીના એક એક વચનની અંદર આગમોનો સાર હોય. એને એકાંતે પકડાય નહીં, એક દેશીય લેવાય નહીં. જ્યાં જે જે વસ્તુ કીધી છે એટલે આત્મસિદ્ધિમાં કહ્યું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત
तहां समझूं ते त्यां त्यां ते आचरे आत्मार्थी जन ए
आत्मार्थी नु पेलू लक्षण आ छे भाई तारे आत्मसिद्धि मां आत्माना रूप जाणवा छे आत्माना स्वरूपना लक्षणो जाणवा छे तो पेला एक वात मगज मां बेसाड़ी लेजे के जे कई तने कहेवामां आवे एमां ज्यां जे योग्य होय त्यां ए समझाय તે સમયે એ સમજવાનું અને એ માટે થઈને જીવમાં કૃપાળુ દેવે એની શરત મૂકી કે સાહેબ આવું અમને કેવી રીતે સમજાય અમે આત્માર્થી તો છીએ તો કે જો આત્માર્થી છીએ પણ તને એના ગુણ કહે છે પત્રાંક 40માં કહ્યું વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે તારામાં આ વસ્તુ જોશે બુદ્ધિની વિશાળતા જોશે નેવર ક્લોઝડ માઇન્ડ પ્રી કન્ડિશન્ડ માઇન્ડ નહીં ચાલે પૂર્વગ્રહથી ભરેલું માન્યતાઓ વેમ અનેક પ્રકારની ગ્રંથિઓ આગ્રહો આ બધું છો આ શ્રીમદ રાજચંદ્રનું નામ જ અનાગ્રહ છે અનાગ્રહ જ્યાં કોઈ આગ્રહ નથી એ નહીં ચાલે વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા મતભેદની દ્રષ્ટિ નહીં મધ્યસ્થ વૃત્તિ જોઈએ જ્યાં સમપણું છે ત્યાં જ મધ્યસ્થ વૃત્તિ છે સરળતા અને ક્યાંક લાગે મારી ભૂલ થઈ સ્વીકારવાની તૈયારી ત્યાં પછી જગતના પ્રતિબંધ પોતાનું સ્વયં અહમ કે મમત્વ આડું ન આવે સ્વીકારી લેવાનું એ સરળતા અને જીતેન્દ્રિય પણ કારણ કે જીનેશ્વરના વચનોનો આ માર્ગ છે તો જેને સંસારના વિષય કશાય ઉપર સંયમ નથી એનામાં તો આ એકેય ગુણ આવે એવી શક્યતા છે જ નહીં અને એ માટે ફરીથી આત્મસિદ્ધિમાં કીધું
કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ
આ કશાયો ઉપશાંત થવા જોઈએ મોક્ષની અભિલાષા જાગવી જોઈએ ભવ ભ્રમણનો ખેદ વેદાવો જોઈએ જગતના સર્વ જીવો પ્રત્યે દયા મૈત્રી કરુણાની ભાવના જોઈએ ત્યાં જ આત્માર્થ ઉગસશે ભાઈ તારે તારું કલ્યાણ કરવું છે પણ જ્યાં સુધી જગત પ્રત્યેની દ્રષ્ટિ પણ નિર્મળ થઈ નથી ત્યાં સુધી તારું કલ્યાણ તું ન કરી શક્યો કારણ કે ભૂમિકા સ્પષ્ટ નથી ભૂમિકા શુદ્ધ નથી ખાબડખુબડ ભૂમિકાની અંદર બીજ સારું હોય તો પણ કંઈ ધાન ન પાક્યો ઉકેળાની અંદર બીજ વેરી દઈએ તો એમાં કોઈ અનાજ ન પાક્યો ભાઈ ભૂમિને ક્ષેત્ર વિશુદ્ધિને કરવી પડશે ક્ષેત્ર વિશુદ્ધિ કરવામાં આવશે એમ આ બોધના બીજ જ્ઞાનીઓના વચનના બીજ છે પણ આપણું અંતઃકરણ ઉકેળા જેવું હશે તો એમાં કોઈ બોધ બીજ ઉગશે નહીં આપણે તો સમ્યક દર્શનને પમાડે એવું બોધ બીજ ઉગાડવું છે અને જ્ઞાનીના બોધ સિવાય આ બીજ જીવનમાં ક્યારેય ઉગશે નહીં બોધ બીજ મળ્યા છે પણ બધા વ્યર્થ ગયા છે કારણ કે ક્યારેય આપણે અંતઃકરણની ભૂમિકાને સાફ નથી કરી કશાય નહીં ઉપશાંતતા પહેલું કામ તો એ કર કે વિષય કશાયથી મલિન થયેલું રંજિત થયેલા અંતઃકરણને નિર્મળ કર વિશુદ્ધ કર મહામૂલ્યવાન એવા બોધના બીજ અંદર મૂકવાના છે અને જે પાક લેવાનો છે મુક્તિનો એ મોક્ષની પહેલા અભિલાષા તો કર કે મારે આમાંથી શું મેળવવું છે અને એ નથી મળ્યું ત્યાં સુધી જે જન્મ મરણના અનંત ચક્ર ચાલે છે એનો ખેદ વર્તે છે કે હજુ એમાં આનંદ છે હજુ એમાં રસ છે હજુ એમાં રુચિ છે શું રુચિ છે કે આ જન્મ કરતા હજી થોડીક કઠણાઈ છે હવે બીજા જન્મમાં જરા એ જાય તો સારું મજા આવી જાય હજી ટેસડો છે આને સંસારમાં અરે ભાઈ ચક્રવર્તી થઈએ તો આ સંસારમાં સુખ નથી, અને દેવાધિદેવ ઇન્દ્રનો અવતાર આવે તો પણ આ સંસારમાં સુખ નથી. ભવનો ખેદ વર્તે, અને સંસારના જગતની અંદરના જીવો જે આવું અજ્ઞાનતાને કારણે જે ભવ ભ્રમણ કરી રહ્યા છે એના પ્રત્યે દયા કરુણા આવે, કે પોતાના આવા શુભ અશુભ કર્મોથી દુઃખિત થતા જગતના જીવો મુક્તિને કેમ પામે. તો અન્યની મુક્તિની કામના કરનારો પોતાની મુક્તિને લાભે, બીજા પડે નરકની ખાડમાં એને મુક્તિ ન મળ્યો, એને મુક્તિ ન મળે. સવી જીવ કરું શાસન રસી, આવી ભાવના જ્યારે ઉત્કૃષ્ટપણે ભાવે છે ને એ જ જગતને તારનારો તીર્થંકર થાય છે. આ માર્ગ છે અન્યના કલ્યાણની કામના સાથે પોતાના કલ્યાણને સાધવાનો માર્ગ છે. બીજાના કલ્યાણના વિરોધ સાથે આપણું કલ્યાણ સમાયેલું નથી, થાય નહીં. ભૂમિકાને સ્પષ્ટ સમજવી જોઈએ. એટલે આ પત્રોની અંદર કૃપાળુદેવ કહે છે કે એથી કરીને આ ત્રણ કારણો કયા કે અમે તમારા પત્રો સત્સમાગમને માટે મુમુક્ષુનો ખૂબ આગ્રહ છે, આ લખી શકાતું નથી, એમાં લખવાની અંદર વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે. એક, આ વચનોમાં સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ છે અને આ સંક્ષિપ્ત વચનો છે એ વાંચનારને ગ્રહણ કરવા કઠણ પડે છે. વાંચવામાં કંઈ કઠણ નથી, લખ્યું છે એને ગ્રહણ કરવા દુષ્કર થાય એમ લખ્યું છે. ગ્રહણ થતા નથી, વંચાય તો છે, યાદે રહીએ છીએ અને કંઈકને સંભળાવીએ છીએ, પણ ગ્રહણ થતા નથી. અને આપણી વાત એવી છે, ગ્રહણ કરાવીને આપણે બોધ ગમે તેટલો રીડાયરેક્ટ, ઓલો માલ હોય ને જેવો આવ્યો એવો જાય, જેવો માલ આવે દુકાનમાં એવો પેકે પેક જાય, અને મ્યુનિસિપાલિટીમાંથી છોડાવો તો ચલાણ કરાવે કે આને માલ મારે પાછો ફરી વેચવો છે, એટલે જકાત ભરવી નથી. એમ ભગવાનનો બોધ, જ્ઞાનીનો બોધ આપણે લેવો છે કે પડીકા બંધ, આના ઉપર અમારે કઈ ચૂકવવું નથી, કારણ કે આ તો હમણાં ઝપટી દેવો છે બરોબર. 15 દિનનું ચલાવવાનો સમય હોય છે, એમાં જો માલ જાય તો આપણે જકાત ભરવી પડે નહીં, એટલે આપણે આમાં કાંઈ દેવું નથી. કારણ કે હમણાં કોઈ બીજો મળે એટલે બીજાને હું પધરાવી દઈશ બરોબર. બિલ ટિકટ સોદા કરવા છે આપણે, ભગવાનના બોધના બિલ ટિકટ સોદા કરવા છે. કાંઈ દોરી છોડવી નથી, આપણે કાંઈ એની અંદર ગ્રહણ કરવું નથી, એને માટે કાંઈ ચૂકવવું નથી. એટલે અહીંયા કહે છે ગ્રહણ કરવું. આ ગ્રહણ કરવું શબ્દ આકરો છે. હમણાં જો કીધું હોત ને કે વાંચવાનું કઠિન પડે તો કે ના સાહેબ અમને વાંચવા વાંધો નથી, પણ ગ્રહણ કરવા. તો ટૂંકો બોધ વાંચવામાં વાંધો નથી. આપણે કહીએ ને કે શ્રીમદના વચનો બહુ સારા હો, ખિસ્સામાં ચોપડી રાખી હોય ને, હું તો જ્યારે નવરો પડું એટલે વાંચું. ગોખી મારો શું કામ કે તમને 10 કીધા હતા ને, હવે 15 કહીશ, મને હવે યાદ છે બરોબર. ભાઈ આ ટૂંકો બોધ વાંચનારને ગ્રહણ થવો દુષ્કર થાય. ભગવાન કહે છે કે અમે સંક્ષિપ્ત લખીએ એમાં કઈ વાંધો નથી, આ ઝપટથી યાદ રાખી લેશે, પણ મુશ્કેલી શું થવાની, ગ્રહણ નહીં થાય. ગ્રહણ નહીં થાય કેમ કે ટૂંકા બોધમાં વિચાર ઝાઝો કરવો પડે. બોધ જ્યારે ટૂંકો મળે ત્યારે વિચારણા અધિક કરવી પડે. માટે પત્ર નાનો હોય તો એ વાંચતા વધારે વાર લાગે. બહુ સમજીએ. એક કારણ તો કે એની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ. હવે સમસ્ત પરમાર્થ માર્ગ શું છે એનો ખ્યાલ ન હોય તો આ ટૂંકા ટૂંકા વાક્યો એ કેવું અનર્થનું કારણ થાય. કારણ કે પૂરી વાત તો સમજ્યો ન હોય તો અનર્થનું કારણ થાય. બીજું, વિસ્તારથી લખવા ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. જો વિસ્તારથી અમે લખીએ અને એનો ક્ષયોપશમ ન હોય તો વિસ્તાર તો બધો એમ થાય કંટાળો આવે છે. આવા મોટા હોય અમે શાસ્ત્રો ક્યાં વાંચવા દેવા. આ જમાનાની અંદર અત્યારે તમે અમને કહો કે આ વાંચો નિયમસાર ને સામાન્ય શાંત સુધારસ ને અધ્યાત્મસાર ને જ્ઞાનસાર ને આ બધું કેવી કીએ ભવે પૂરું થાય નથી આપણે. એટલે આપણે તો કલ્પસૂત્ર વાંચવું હોય તો શું કે મારા સાહેબને કે તમે રહેવા દો આચાર્ય ભાઈ, તમારા શિષ્યને કયો એની ઝપટ ઘણી છે. ઓલા શ્રાવકો મારા સાહેબને વિનંતી કરવા જાય કે સાહેબ આપે શરૂઆત કરવી એક વિનય પૂરતું બરોબર છે, પેલો શ્લોક તમારે વાંચવો અને પછી પાના પકડાવી દેવા ઓલા યુવાનિયાને. એ શું કામ જાય સડસડાટી કરતો, કારણ કે અમારે કઈ સાંભળવું નથી. આ તો બોલવાનું છે તો બધા બોલી લ્યો, તો હવે તમે બોલો તો કેટલી પાર આવે એમાં, સાડા અગિયાર સાડા બાર સુધી વ્યાખ્યાન જ પૂરું ન થાય એમાં તમારું, એટલે અકળામણ થાય શ્રાવકોને, એટલે પછી આવા કોઈક બીજા ગોતવા પડે કે સ્પીડ વાળો કોણ છે આની અંદર. એટલે અહીંયા કહે છે ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાવવું કઠણ પડે. બહુ મુશ્કેલી, જ્ઞાનીઓ વિસ્તારથી લખે તોય મુશ્કેલીનો પાર નથી, ટૂંકેથી લખે તોય મુશ્કેલીનો પાર નથી. આ બે કારણ આપીને કહે છે, પણ અમારે તો ત્રીજું કારણ છે. કૃપાળુદેવ કહે છે અમારું કારણ એ છે કે લખવામાં બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે છે. આ કૃપાળુદેવનું કારણ આ તો આ પુરુષને સમજવા માટે વચનામૃત છે, એ તો એમનું આત્મચરિત્ર છે. એ જ એમની દશા બતાવે કે 24મા વર્ષે શ્રીમદ રાજચંદ્રની આંતરિક દશા શું, આવા મહાત્મા પુરુષની નિર્ગ્રંથ અવસ્થા કેવી હશે, તો કે લખવામાં પણ જેનો ઉપયોગ બાહ્ય રીતે પ્રવર્તી શકતો નથી એવી એની દશા વર્તતી હતી. આવી દશાની અંદર કહે છે કે બાહ્યકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી, અહીંયા પણ કહે છે અમારાથી થતી નથી. આમ અનેક કારણસર, આવા તો આ ત્રણ કારણ કયા, પણ અનેક કારણસર પત્રોની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી. અમે પત્રની પહોંચ પણ લખી શકતા નથી. કૃપાળુ દેવના તો પણ આપણને 956 પત્રો મળ્યા અત્યારે જે કઈ છે ઉપલબ્ધ, બીજા ઉપલબ્ધ ન થયા એ તો જુદા. ગાળો કેટલો, 19 વર્ષથી લોકો એને ઓળખા, પછી પત્રો તો આમ તો જો કે 22 વર્ષે લખાણા, અને 33 વર્ષે 34 વર્ષે તો દેહનો મિલે છે. તો 10 વર્ષની અંદર કેટલા પત્રો, અને આપણી ઉંમર આપણે ગણી લેવીને કેટલા લેખા અને કેટલા વાંચ્યા. તો આટલા પત્રોને એને કેટલા એની પહોંચ નથી લખી, તો આને કેટલા પત્રો લખાણા હશે. જો કૃપાળુ દેવ 1000 લેખા તો એની સામે લખનારા એ કેટલા લેખા હશે, અને એ પત્રો કેટલા લેખા હશે. વર્ષના દિવસની ગણતરી કરો અને રોજ એકાત્રે એકાત્રે પત્રોની અવન જવન થતી જશે. આ કેટલો પ્રવાસ, આ સત્સંગ કૃપાળુ દેવ દૂર બેઠા પણ આ મુમુક્ષુઓ કેવો કરતા હશે. એટલે એક જગ્યાએ પાછું કૃપાળુ દેવે લખ્યું છે કે અમે જવાબ ન લખીએ તો તમે લખવાનું બંધ કરતા નહીં, તમે તો શરૂ જ કરજો. કારણ કે જ્ઞાની જેથી એક જવાબ લખશે ને તેથી બધા પ્રશ્નોનો હાટું વાળી દેશે. આવી અદભુત વાત છે, સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.